భవ సంభవ భీతి భేదనం సుఖ సంపత్ కరుణానికేతనం వ్రత దాన తప క్రియా ఫలం సహజానంద గురుం భజే సదా. हे घनश्याम नाथ मारा तमे जाल्या मारो हाथ ए भाग्यशाली अमे ब्रह्म मौलना थया अमे सना ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః శ్రీ ఘనశ్యామాయ నమో నమః శ్రీ సర్వావతారిణే హరి కృష్ణాయ నమో నమః. బోలో శ్రీ స్వామినారాయణ భగవాన్
కీ జై.
హరి కృష్ణ
మహారాజ కీ జై.
વાલા ભક્તો, આજે સ્વામિનારાયણ કાલીબાગ મંદિરે ડિસેમ્બર 2005ના રોજ વૃત્તિ વિવાહ નામના ગ્રંથનો પ્રારંભ થાય છે. પવિત્ર ધનુર્માસ છે. આ ગ્રંથ પણ સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામીનો લખેલો છે, જેમણે વૈરાગ્ય ઉપર બહુ લખ્યું એ જ મહાપુરુષે લગ્ન ઉપર લખ્યું. આ લગ્ન કાલે આપણે જે લગ્ન શકુનાવલીની કથા કરી એમાં જે લગ્ન છે એ નહીં. અહીંયા ખરેખર લગ્ન શબ્દને આપણે જે અર્થમાં જાણીએ છીએ એ વિવાહ અર્થમાં જ લગ્ન શબ્દનો પ્રયોગ કરું છું. અદ્ભુત ગ્રંથ છે, જેની કથા અમે પહેલી વાર કરીએ છીએ. લગભગ 5 દિવસ લગ્ન હાલશે, એમાં શરણાઈઓ વાગે ને. લગ્નમાં આવું હોય શરણાઈ માંગલિક વાદ્ય છે. શુભ કાર્યના પ્રારંભમાં શરણાઈનો અવાજ બહુ સારો લાગે. નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહ ગ્રંથનો કોઈ કાળ નથી લખ્યો. ક્યારે એમણે આ ગ્રંથ લખ્યો એ નહીં લખ્યો, પરંપરામાંથી પણ મને પ્રાપ્ત નથી, તથા કોઈ સ્થળ પણ નથી લખ્યું કે અમે આ સ્થળે આ ગ્રંથ લખ્યો છે. સ્વામી ભૂલી ગયા છે એવું નહીં, પરંતુ મને લાગે છે ચાઈ બુજીને નહીં લખ્યું, કારણ કે આટલા ગ્રંથના લેખક લખવા ધારે તો આવી મોટી વાત ચૂકી ના જાય. પરંતુ મારા માનવા મુજબ આનો અર્થ એવો થાય કે આ તો આત્માને ભગવાનની સાથે પરણાવવાની વાત છે. એ તો કોઈ પણ સ્થળમાં કોઈ પણ સમયે થઈ શકે છે. ભગવાનની સાથે લગ્ન જીવનું એ એવું ના કહેવાય કે આ સ્થળે જ થાય અને આ સમયે જ થાય. એમાં મુહૂર્ત જોવાનું ન હોય. આપણે કાલે લગ્ન શકુને અવલીમ કહ્યું એમ. એટલે સ્વામીએ થળ કે સમય નહીં લખ્યો. વીસ પદ આમાં લખ્યા છે. એક ભાઈને મેં એક વાર સવાલ કરેલો, મેં કીધું હમણાંથી મંદિર કેમ નહીં દેખાતા? મને કે વિવામ પડી ગયો. મેં એને કહ્યું કે ઊભા થાવ કે નહીં, તમે 20 દિવસથી મંદિર નથી આવ્યા. મને કે સ્વામી, આપણા ભારતીય શાસ્ત્રો ઋષિ મુનિઓએ એનું નામ જ વિવાહ રાખ્યું છે. મેં કીધું મતલબ? મને કે 20 દિવસ જેનો વાવ આવી જાય એનું નામ વિવાહ. એ 20 દિવસનો વાયરો ભવો ભવોનો કાઢી નાખવા માટે નિષ્કુળાનંદ સ્વામીએ વૃત્તિ વિવાહમાં 20 પદ લખ્યા છે. એક્ઝેક્ટ 20 પદ. એટલે 20 દિવસનો બધો વાયરો નીકળી જાય જીવનો. ઓકે, આત્મવિવાહ એવો શબ્દ પ્રયોગ કર્યો નહીં. સ્વામીએ ગ્રંથનું નામ રાખ્યું છે વૃત્તિ વિવાહ. એટલે કે આત્માની વૃત્તિઓને પુરુષોત્તમ નારાયણ સાથે લગાડવી છે. લગ્ન એટલે જોડાવું. વૃત્તિ લગ્ન, વૃત્તિઓનું લાગવું, બસ આ જ પરિણેતર છે. આ તો આધ્યાત્મિક બાબત છે. આ સંસારી લોકોના પરિણેતરની વાત નથી, જેમાં દુઃખી થઈ જઈને કૂટાઈને મરી જવાનું ગજડાઈને જેમ કામ કરી કરી, એ વાત નહીં હે. આમ તો વહ ધાતુ વહને છે. વહ વહને, વહન કરવું એવા અર્થમાં. વહને, વહન કરવું, એમાંથી વિવાહ શબ્દ બન્યો છે. એટલે વિ ઉપસર્ગ લગાડ્યો, વિશિષ્ટ પ્રકારે જીવન વહન કરવું, એક એવો અર્થ થાય, જીવન નિર્વાહ કરવો. વળી વહ ધાતુ પ્રાપણે, એ અર્થમાં જો લઈએ તો એક અનુપમ આનંદની પ્રાપ્તિ કરવી, વિશેષતયા એનું નામ વિવાહ છે. હવે અહીંયા ભગવાન સાથે પરણવામાં કશું વહન કરવાનું છે નહીં, અહીં તો પામવાની વાત છે. અને સંસારમાં તો છે ને જવાબદારીઓ વહન કરવાની થાય છે, નિભાવવાની થાય છે. એટલે તમારો વિવાહ છે ને એ બાઈનો ભાઈનો જિંદગીભર ઢહળા કરવાનો છે. એમાં બાઈને કાંઈ પ્રાપ્ત થતું નથી ને ભાઈને કાંઈ પ્રાપ્ત થતું નથી. હા, પ્રાપ્ત થાય છે ઉપાધિઓ, જવાબદારીઓ, ફરજો, બાઈના સ્વભાવ ને એની બધી રીતભાત ને એના દુઃખ ભાઈને વહન કરવાના, એની જવાબદારી હાજે માંદે. અને ભાઈનો રોબ ને એનો અહમ ને એની કુટેવો, એની આડોડાઈ, એની નબળાઈ, એ બધી બાઈને વહન કરવાની. આ નમવીવા ઢોહરા ઉપાડીને ઢહડે રાખો. પછી આમ નામ ઢહડતા ઢહડતા છોકરા થાય, માતાજીની મેરવે ડઝન થાય, પછી એને ગાડામાં ઢહેડ્યા જવાના. આ હા, એક માંદું થયું હોય, એક દુઃખી થયું હોય, એક રિહાઈ ગયું હોય, એક ન કરવાનું કરી આવ્યું હોય, બસ આ વહન કરવું એનું નામ વિવાહ. પણ અહીં તો વિવાહ અર્થ દિવ્યાનંદની પ્રાપ્તિમાં છે. સવાલ એ થાય છે કે આત્મવિવાહ એવું નામ કેમ નથી રાખ્યું, કે આત્માનો ભગવાનને હારે વિવાહ અથવા શ્રીહરિનો વિવાહ એવું નામ કેમ ન રાખ્યું, કે શ્રીહરિનો જીવની આરે વિવાહ? તો કે એવું નથી રાખ્યું. સ્વામીએ પહેલા વચનામૃત ઉપર ધ્યાન આપ્યું છે કે આત્માની ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહેવી, એનાથી મોટી કોઈ પણ પ્રાપ્તિ કોઈ શાસ્ત્રમાં કોઈએ લખી નથી. જીવાત્માઓના મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં લાગવી એ જ મોટા મોટો વિવાહ, એ જ મોટા મોટા લગ્ન, એ જ મોટા મોટી સુહાગરાત, એ જ મોટા મોટો દિવ્યાનંદ, એ જ ઊંચામાં ઊંચી પ્રાપ્તિ. એનાથી કોઈ મોટી પ્રાપ્તિ, કોઈ મોટો આનંદ, કોઈ મોટી પદવી, કોઈ મોટું સુખ ક્યાંય કોઈ ગ્રંથમાં લખ્યું જ નથી. વૃત્તિ ભગવાનમાં લગાડવી, બસ એ જ કરવાનું છે. એટલે વૃત્તિ વિવાહ નામ રાખ્યું છે. ભગવાનને મળવું ને ભગવાનના દર્શન કરવા, ભગવાનનો સાક્ષાત્કાર કરવો, એ પણ મોટામાં મોટી પ્રાપ્તિ નહીં લખી, એ નહીં લખી. એકવાર તમને ખ્યાલ હોય તો આજ કારેલી બાગના પ્રાંગણમાં સાધુ અને મેં એક સભામાં સવાલ કર્યો હતો કે તમારો જીવન ધ્યેય કહો. ત્યારે સાધુએ એમ કહ્યું કે ભગવાનને મળવું, કોઈ કે ભગવાનના દર્શન કરવા, એ અમારો જીવન ધ્યેય છે. પણ પહેલો વચનામૃત એમ કહે છે કે ઊંચામાં ઊંચી તમારે જો પ્રાપ્તિ મેળવવી હોય તો તમે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી, એને જીવન ધ્યેય બનાવો. કેમ જે એ જ ઊંચામાં ઊંચી પ્રાપ્તિ છે. તમે ક્યારેક બહુ દુઃખી હોય અને બહુ રડો અને ભગવાનને બહુ પ્રાર્થના કરો અને ભગવાનને જરૂર જણાય તો ભગવાન તમને દર્શન દઈ દે. ભગવાનના દર્શન તમને થઈ ગયા, તમે ભગવાનને મળી લીધું, ભગવાનની સાથે વાતચીત કરી લીધી, ભગવાનને ભેટી લીધું. પણ પછી તમે ભગવાનને ભૂલી જાઓ, માટે એ જીવન ધ્યેય ન કહેવાય. એમાં અખંડ આનંદ કાયમી ન થયો, અખંડ એવાતણ, અખંડ સોહાગણ ન થયા. એટલા માટે એ નહીં લખ્યું, વૃત્તિ વિવાહ નામ રાખ્યું. પછી તમારો જીવન ધ્યેય હોય કે મારે ભગવાનને મળવું, ભગવાન તમને દર્શન દે, તમે ભગવાનને મળી લીધું, પછી ભગવાન જતા રહે, માટે એ બહુ ઠીક ન લાગ્યો શબ્દ. એટલે વૃત્તિઓ ભગવાનના સ્વરૂપમાં અખંડ આરોપી દેવી, એનું નામ જ વૃત્તિ વિવાહ છે. બોલો. અનેક વૃત્તિઓ જીવની છે, એ બધી જ વૃત્તિઓને પુરુષોત્તમ નારાયણે પરણાવી દેવી. આંખની વૃત્તિ, કાનની વૃત્તિ, જીભની વૃત્તિ, નાકની વૃત્તિ, ચારેય અંતઃકરણની અને દસેય ઇન્દ્રિયોની તમામ પ્રકારની વૃત્તિઓ પુરુષોત્તમની હારે પરણાવી દેવી. એટલે કે ભગવાનમાં જ રાખવી. મહારાજ નથી વચનાવતમાં કહેતા કે ભગવાનનો જે એકાંતિક ભક્ત હોય એને કેવું હોય? તો કે છે, એની આંખ છે ને તે ભગવાનના જ દર્શન કરે, એની જીભ છે ને તે ભગવાનને ધરાવેલું જ જમે પ્રસાદ જાણીને, એના કાન છે ને તે કેવળ ભગવાનની કથા સાંભળવામાં જ લોભાયેલા રહે, એની ત્વચા છે ને એ ભગવાનને મોટા પુરુષનો સ્પર્શ જ કરવા લોભાયેલી રહે, એનું મન ભગવાનનું જ ચિંતન કરે, બીજા ઘાટ ન કરે, એના ચિત્તમાં કેવળ ભગવાનના જ સ્વરૂપનું અખંડ અનુસંધાન રહે, અને એની બુદ્ધિ ભગવાનનો જ નિર્ણય કર્યા કરે, અને એનો અહંકાર હું ભગવાનનો દાસ છું, ભગવાન મારા છે, એમ જ અહંમતિ ધારણ કરે, આમ બધી જ ઇન્દ્રિયો ભગવાનમય થઈ જાય, આ નમૃત્તિ વિવાહ. એના પગ ભગવાન તરફ જ ચાલે, એના હાથ ભગવાનની જ સેવા કરે, બીજું કાંઈ એને નહીં. આમ ભગવાનની સાથે ઇન્દ્રિયો અંતકરણની સર્વ વૃત્તિઓથી અખંડ જોડાઈ જવું વચનામૃતના સિદ્ધાંતને અનુસારે, બસ એનું નામ વૃત્તિ વિવાહ છે. જે આપણને સમજાય એવી બાબત છે. માટે અખંડ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી એ જીવન ધ્યેય બને તો કામ થઈ જાય. નિષ્કુળાનંદ સ્વામી આ અદ્ભુત ગ્રંથની દેન દેતા ગયા છે. સુંદર મજાના 20 પદો સંગીત સાથે શરણાઈના સુરો સાથે આપણે ગાવા છે અને માણવા છે. સદગુરુ શ્રી નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે મારા હૈયામાં બેસી સ્વયં ભગવાને આ ગ્રંથ લખ્યો છે, એવું આમાં લખ્યું છે. વૃત્તિ વિવાહમાં જ મેં નહીં લખ્યો, મારા હૃદયમાં બેસીને સ્વયં ભગવાને આ વૃત્તિ વિવાહ ગ્રંથ લખ્યો છે, એમ લેખકે પોતે કહ્યું છે. એ તો એની આગવી અનુભૂતિ છે. નિષ્કુળાનંદ સ્વામીના હૈયામાં રહીને ભગવાને જો આ ગ્રંથ લખ્યો હોય તો જ્ઞાન જીવનના હૈયામાં રહીને ભગવાન આ ગ્રંથની કથા નહીં કરે. એમાં રહીને લખ્યો ને આમાં રહીને કહેશે. કહેવાનું આમાં બધું જ ટૂંકમાં કહ્યું છે. ભગવાનના સંબંધવાળા ગીતો ગવાય તો જીભ અને જીવન બંને સફળ થાય એવા આશયથી આ ગ્રંથમાં આધ્યાત્મિક જ્ઞાન દ્રષ્ટિ આપી છે અને રૂપકના રૂપમાં સુંદર વિવાહનું વર્ણન કર્યું છે. અહીંયા કોઈ સંસારી વિવાહ હોય એવો વિવાહ નથી. અહીં છે વિવાહ, પણ એક રૂપક છે, રૂપક. આમાં વર સ્વયં ભગવાન છે અને વનિતા એ વૃત્તિઓ છે, જીવાત્મા છે. છેલ્લે એની પણ સ્પષ્ટતા કરે છે કે મેં વૃત્તિઓ ભગવાનને પરણાવવાનું કહ્યું છે એનો અર્થ એવો નથી થતો કે જીવ બધા પુરુષ છે. બધી જ જાત જીવની પરમાત્માની આગળ અબળા છે, પરતંત્ર છે, અને બધી જ જીવ જાતિ સખી રૂપમાં જ છે એમ સ્વામી આમાં હમણાં બતાવે છે. ખુદ નિષ્કુળાનંદ સ્વામી કહે છે, વર નર તો એક નારાયણ છે રે, બીજા સર્વે છે સખીને સ્વરૂપ રે, એવું નિશ્ચય જાણી રે જન સર્વને રે, રહેવું સખી સ્વરૂપે સર્વે અંગ રે, વર નિષ્કુળાનંદનો નાથ છે રે, રાખો હેત પ્રીત સ્વામીને સંગ રે. એ તો ચૈતન્ય ઘનમય મૂર્તિ, એને સ્પર્શે નહીં પંચભૂત, એનું પૂર્ણ કામ જો નામ છે વળી કાવે અખંડ અચ્યુત, દીન જાણી દયાળે દયા કરી થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ, એ છે કોટી કલ્યાણની મૂર્તિ, એ છે કોટી કૃપાનું રૂપ. પ્રગટ ભગવાન મનુષ્યાકાર મોરાર દિવ્ય ચૈતન્ય ઘન મૂર્તિ છે. એમાં તમે હાડકા ચામડી માંસ પૃથ્વી જળ તેજ વાયુ આકાશ પંચભૂત ના જોશો, પંચભૂત એમાં છે જ નહીં, એ તો ચૈતન્યમય આકાર છે. એમ મનુષ્યાકાર પ્રગટ ભગવાનને જુઓ. અરે ભગવાન શ્રી હરિ વચનાવતમાં ચોખા શબ્દમાં કહે છે કે ભગવાનના જે ભક્તો છે ને એ બ્રહ્મની જ મૂર્તિ છે. તો પ્રભુ બ્રહ્મની મૂર્તિ હોય એમાં શું કહેવું, ચૈતન્યની મૂર્તિ હોય. ભગવાનના ભક્તમાં દેહભાવ નથી, એને ચૈતન્યની મૂર્તિ જોવો તો જેને ભજનને કરીને ભક્ત ચૈતન્યાકાર થઈ ગયો તો એ જેના ધ્યાનથી એવો મહાન થયો એ મૂર્તિને માઈ કેમ કહેવાય. ભગવાન શ્રીએ કહ્યું કે ઘણાય સંપ્રદાયો ભગવાન શ્રી કૃષ્ણને શુદ્ધ સત્વમય કહે છે. જો કૃષ્ણ શુદ્ધ સત્વમય હોત તો એને ધ્યાન ભજન અને એમાં પ્રીત મનન કરવાથી ગોપીઓ નિર્ગુણ કેમ થઈ. માટે ભાગવતના પૂર્વાપર સંબંધની એ મોટા આચાર્યો ભલે હોય પણ એને ખબર જ નથી, ભલે એને સંપ્રદાય ચલાવ્યા. અને ભગવાને સવાલ કર્યો કે જુઓ, એમ કોઈમાં પ્રેમ કરવાથી નિર્ગુણ નહીં થઈ જવાતું, તો આ સંસારમાં સર્વે પુરુષો સ્ત્રીમાં અખંડ પ્રેમ કરે છે અને સ્ત્રીઓ પુરુષનું અખંડ ધ્યાન કરે છે તો કોઈ નિર્ગુણ નહીં થયું, ઉલટાની ઘોર નરકની પ્રાપ્તિ થઈ છે. જ્યારે ગોપીઓએ ભગવાન કૃષ્ણની વિશે અખંડ પ્રેમથી વૃત્તિ રાખી તો ગોપીઓના કામ ક્રોધાદી સર્વે દોષો બળી ગયા અને ગોપીઓ નિર્ગુણ પદવીને પામી એમ ભગવાન વ્યાસ ખુદ કહે છે. માટે સાબિત થાય છે કે કૃષ્ણ નિર્ગુણ દિવ્ય ચૈતન્ય મૂર્તિ હતા મનુષ્ય હતા, યાદવ કુળમાં જન્મ્યા હતા, એને બા હતી, એના બાપા હતા, તોય કૃષ્ણ દિવ્ય ચૈતન્ય મૂર્તિ હતા. એ આમ સીધા પ્રગટ નહોતા થયા, તોય ભલે સ્ત્રી પુરુષથી જન્મ લીધો, ભલે ખાતા નાતા થૂકતા જાડો પેશાબ કરતા શરીરે ગુમડા થતા વાગેટ લોહી નીકળતું, પણ એ દિવ્ય ચૈતન્ય ઘન સ્વરૂપ હતું. આ વાત જેને ગળે ઉતરી જાય એનું કલ્યાણ એ જ સેકન્ડે થઈ જાય, જ્યારે ઉતરે ત્યારે કલ્યાણ. અને આ વિના મેળ પડે નહીં. આ વાત ગળે ઉતારવી એનું નામ જ નિષ્ઠા છે, અને નિષ્ઠાનું નામ જ કલ્યાણ છે. એટલે સ્વામી કહે છે કે એ તો ચૈતન્ય ઘનમય મૂર્તિ, એને સ્પર્શે નહીં પંચભૂત. એને પંચભૂત ક્યારેય અડતા જ નથી. એ તો પંચભૂતને અંગીકાર કરે એટલે પંચભૂત એ દિવ્ય ચૈતન્ય થઈ જાય છે, બ્રહ્મરૂપ થઈ જાય છે. એટલે ભગવાનને ભગવાનના સંતમાં જે પંચભૂત છે ને એ દિવ્ય ચૈતન્ય છે, બીજાનામાં પંચભૂત છે એવા નથી. ભગવાનને ભગવાનના ભક્તમાં જે છે પંચભૂતને દેહ, એ ભગવાનને સંબંધે કરીને માયિક નથી રહ્યા, દિવ્ય થઈ ગયા છે. ભલે માયિક દેખાય પણ એ દિવ્ય જ છે, એ દિવ્ય જ છે. પ્રભુ તું ને તારા ભક્ત એ દિવ્ય છે સદા. અનુમાનો અમે કરીએ, અનુભવ તું કરાવી દે આવે છે ને, એ દિવ્ય જ છે. એનું પૂર્ણ કામ જો નામ છે, વળી કાવે અખંડ અચ્યુત. અને તમે એમ પણ ન વિચારતા કે એમને પણવાની ઈચ્છા હતી ને રાગ હતો, ના 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 ના, એ તો પૂર્ણ કામ છે, એને કોઈ સંકલ્પ નથી. એને પંચભૂત અડતા નથી, એ તો દિવ્ય મૂર્તિ છે, અખંડ છે. અને વળી કાવે અખંડ અચ્યુત, એ ચૌતાઈ નથી, જેવા છે એવા જ રહેશે, એમાં વિકાર જ નથી. પરંતુ દીન જાણી દયાળે દયા કરી, કેવળ દીન જાણીને એના સુખ હારું એને આ લગ્ન નથી આદી રહ્યા. આત્માને આનંદ દેવા માટે સહજાનંદ વર બન્યા છે, નહીં કે એની આસક્તિ. થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ, જે અક્ષરધામમાં રહેનારા જે પરમાત્મા કે જેને કોઈ ન જોઈ શકે, કોઈ ન પામી શકે, એવી અલૌકિક ધામસ્થ દિવ્ય મૂળ મૂર્તિ પુરુષોત્તમ જ જીવને પરણવા માટે અક્ષરધામમાંથી આયા સગુણ થયા, કહેતા મનુષ્ય અવતાર લીધો. માઈક એવા પંચભૂતોને અંગીકાર કરીને તે મનુષ્ય બન્યા, પણ અંગીકાર જે ભૂતોને કર્યા એ ભૂતો ચૈતન્ય બન્યા, દિવ્ય થઈ ગયા. ભગવાન મનુષ્ય બન્યા, અને ભગવાને જે મનુષ્ય બનવા માટે મટરિયન ધારણ કર્યું એ ચૈતન્ય થઈ ગયું. ભલે દેખાય પણ એ ચૈતન્ય છે. તમને એક પ્રશ્ન કરું, દૂધ હોય દૂધ, એ ખરેખરું દૂધ સરસ હોય, પણ એમાં શેક ઝેરનું ટીપું પડી જાય તો એ દૂધ ઝેર થઈ જાય, ખ્યાલ આવી ગયો તમને? ઊંધો દાખલો દઉં, એમાં માયા છે ને, માયા એ ગમે એવી છે, પણ ભગવાન અંગીકાર કરી એટલે એ બ્રહ્મ થઈ ગઈ. ઓલા દૂધને પીવે મરે, અને ભગવાનનું ધ્યાન ધરે તરે, આખો ફેર થઈ જાય છે. એ આખી વાત જ જુદી છે. એ ફેર કેવા પ્રકારનો છે તમને બતાવું, બે ચાર દાખલાથી પરફેક્ટ શેરાની જેમ ગળે ઉતરી જાય તમને. સુંદર મજાનો બંગલો હોય, એમાં ગ્રહસ્થો રહેતા હોય, એને બંગલો જ કહેવાય, એને મકાન જ કહેવાય, એને ઘર જ કહેવાય. પણ એ ભાઈ એમ કે મારે તો આ બંગલો કાંઈ કામનો નથી, અને આઈના હરિભક્તોને જરૂર છે, મારે દઈ દેવો છે, આમાં મંદિર કરો. એ ભાઈ બંગલો દઈ દે, અને પછી એ બંગલાની અંદર ભગવાનની મૂર્તિ પધરાવો એટલે બંગલો બંગલો મટીને મંદિર કહેવાય, મંદિર થઈ ગયું. હવે એને ઘર ન કહેવાય, એને મંદિર કહેવાય. ને હવના અહીંયા માં પડે આ તો મંદિર છે, મૂર્તિ પધરાવી ને એટલે મંદિર થઈ ગયું. એક દ્રષ્ટાંત. બીજું દ્રષ્ટાંત, આ પૃથ્વી પર કેટલાક પ્રકારનું ઘાસ ઉગે છે. હવે એમાં કોક ઘાસ જો તમારા રોગમાં ઉપયોગી થતું હોય ને, એનું તમે જો કંઈક ઓસડ કરો તો પછી એ ઘાસ માત્ર ઘાસ નથી, માત્ર વનસ્પતિ નથી, તો એ ઔષધ છે. એને પછી ઔષધ કહેવાય, દવા કહેવાય. ખ્યાલ આવ્યો તમને? કોઈ પાણી છે, સરોવર છે, કૂવો છે. હવે એ જો ભગવાન કે ભગવાનના સંતના સંબંધમાં નથી આવ્યું તો એ માત્ર પાણી છે, પણ એમાં પ્રભુ અને સંતો ભક્તો નાયા તો એ જળ નથી, એ તીરથ છે. તરત જ એમાં પંચભૂતો છે, એ ખરેખર માયિક છે, માયા છે, વિકારવાન છે. પણ એને જો પરમેશ્વરનો સંબંધ થયો, પરમેશ્વરે એને જો અંગીકાર કર્યા, તો હવે એ પંચભૂતો નથી, તો એ ચૈતન્ય છે, એ દિવ્ય છે. આ વાત ગળે ઉતારો, એમાંથી દ્રષ્ટિ બદલી નાખો. જેમ બંગલામાંથી દ્રષ્ટિ બદલીને તમે મંદિર માન્યું, જેમ ખડની દ્રષ્ટિ બદલીને તમે એને વનસ્પતિ ઔષધિ માની, અને જેમ પાણીની બુદ્ધિ ટાળી અને તમે જેમ તીરથ માન્યું, એમ પંચભૂતની બુદ્ધિ ટાળીને ચૈતન્ય આકાર પુરુષોત્તમ નારાયણ માનો અને ભગવાનના ભક્તને દિવ્ય બ્રહ્મની મૂર્તિ માનો. આ કલ્યાણનો રાજ છે, ઊંડામૂંડું રહસ્ય. સ્વામી વિવાહ વૃત્તિમાં એ રહસ્ય બતાવે છે કે ભગવાન તો આવા છે, પરંતુ દીન જાણીને વરરાજો થઈને પરણવા આવ્યા છે. નહીં કે એને સ્વાર્થે કે એને સુખ જોતું હતું. દીન દયાળે દયા કરી થયા નિર્ગુણ સગુણ સ્વરૂપ, એ છે કોટી કલ્યાણની મૂર્તિ. એમાં કરોડો કલ્યાણ રહ્યા છે, કરોડો કલ્યાણકારી ગુણો રહ્યા છે. એ છે કોટી કૃપાનું રૂપ. એક કૃપાથી આવા ભગવાન મનુષ્યાકાર ન થાય, એનામાં કૃપાના કરોડો ઝરણા ફૂટ્યા ત્યારે એ પુરુષોત્તમ અક્ષરધામમાંથી અહીંયા રૂપ લઈને આવ્યા. એ કેવળ કરોડો કૃપાનું રૂપ છે, મનુષ્ય રૂપ. એણે બહુ દયા કરી તે પુરુષોત્તમ અક્ષરધામમાંથી અહીંયા આપણ સૌ કન્યાઓ માટે વરરાજા થઈને પાણી ગ્રહણ કરવા આવ્યા છે. વેલકમ મહારાજને, વેલકમ. કોટી કોટી સ્વાગત કરીએ ભગવાનનું. ક્યાંથી મળે એવા ભગવાન શ્રીહરિ માટે એને હવે પરણી જવામાં જ મજા છે, હવે સ્વતંત્ર રહેવામાં મજા નથી. હવે એને સોંપાઈ જાઓ, એને નહીં સોંપાવને તોય તમે સ્વતંત્ર નથી. કેમ જે માયાને સોંપાણા છો, કામ ક્રોધાદિક શેતાનને સોંપાણા છો, સ્વભાવ અને વાસનાની ઇન્દ્રિયોને સોંપાણા છો, દેહને સોંપાઈને દેહાકાર થઈને વશ થયા છો અને કાળક્રમના કૂટણામાં પીસાણા છો, એના કરતા પુરુષોત્તમ નારાયણને સોંપાઈ જાઓ ને એના થઈ જાઓ, એ તો કેટલા સૌભાગ્યની વાત છે. આ નાલાયકોના હાથમાંથી નીકળીને નારાયણના હાથમાં જાવું, આટલી અનુપમ વાત જો ન સમજી શકાય તો ધિક્કાર છે અવતારને. કોઈ સ્ત્રી હોય કે આ જગતમાં ઉજલા અને મોટા ગણાતા, બહારથી સજ્જને ડાયા ગણાતા એવા હવસખોર માણસના પંજામાં સપડાઈ ગઈ હોય, યુક્તિ કળાથી એને લઈ લીધી હોય, અને એ સ્ત્રીને એ ખૂબ જ પોતાના સુખ હારું થઈને ત્રાસ દેતો હોય, અને આમ પાછો હારો અને આગેવાન ને ડાયો અને કદી ધાર્મિક નેતા હોય, એવી સ્ત્રી જે આવા હવસખોર માણસના પંજામાં રહીને દુઃખી થતી હોય, એ સ્ત્રી એને જો ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળતા હોય અને આ નાલાયકના પંજામાંથી એને જો ભગવાન છોડાવતા હોય અને પોતાનો દિવ્ય આનંદ દેતા હોય, તો એ સ્ત્રી કેટલી ભાગ્યશાળી ગણાય. બસ આપણે બધા એટલા જ ભાગ્યશાળી છીએ. આપણે પણ આ અહમ મમતા રૂપી નાલાયકોના હાથમાં સપડાઈ ગયા છીએ, આપણી વૃત્તિઓ એમાં એકાકાર થઈ ગઈ છે. આપણે એમાંથી નીકળવું છે અને પુરુષોત્તમને પરણવું છે. ખોટી જગ્યાએ પરણાઈ ગયું, ખોટી જગ્યાએ વરાઈ ગયું છે, છૂટાછેડા લેવા છે, ફારગતિ સહી સિક્કા સાથે કાગળિયા લખી દેવા છે. અને ભગવાન શ્રીહરિ આપણા દોષો જોયા વિના, આપણને વ્યભિચારી જાણ્યા વિના, આપણને ભ્રષ્ટ થયેલા જાણ્યા વિના કેવળ દયા કરીને પરણવા આવ્યા છે. કેટલી એની દયા, કેટલી એની દયા. આ જગતના તો જીવ એવા છે કે પોતાની પત્નીને અથવા તો કોઈ સ્ત્રીને કોઈની સાથે જો બોલતા કે કાંઈ કરતા જાણી જાય તો પછી એને ન પરણે. પતી ગયું એ ભીષ્મ પિતાએ ઓલી અંબિકા એટલું બોલી કે મારે તો સાલવા અરે પણવાનું હતું, ત્યાં તો અડધે રથમાં ઉતારી દીધી, એ તો તને હું ન લઈ જાઉં આવું. પણ ભગવાન બહુ દયાળુ છે, તમારો બધો વ્યભિચાર માફ કરવા તૈયાર છે. વેશ્યા જેવા નહીં પુરુષોત્તમ પટરાણી કરવા માટે દિન જાણીને દયા કરીને આવ્યા. લ્યો આ જીવ તો કરોડો જગ્યાએ ભ્રષ્ટ થયેલો છે, વેશ્યાય હારી, આ તો હાવ હડેલો છે. એને દયા કરીને દિવ્ય ચૈતન્ય મૂર્તિ બનાવવા માટે ભગવાન આવ્યા. એ જ આ વૃત્તિ વિવાહ ગ્રંથ છે, જબ્બર લખ્યો છે કે બરાબર. અભ્યાસ કર્યો ત્યારે મને એ બધું સમજાણું ને બહુ ગમ્યું. હા, પછી એમ પણ થયું કે આવો અનુપમ ગ્રંથ આજ દિવસ સુધી આપણે આની કથા કેમ ન કરી. હવે હરણાઈ વાળો બોલાવીને શરણાઈના સૂરમાં આને ગાઈ અને ભગવાન આરે બધાએ પરણી જેવી, જેટલા જેટલા મારી વાત સાંભળે છે કે બધાય અમારા ફોન મિત્રો હવે પણવા માટે માથે મોડ ઘાલે બીજું હું. ભગવાન શ્રી હરિ પધારી ગયા છે. આ રૂપકમાં સર્વગુણે સંપન્ન વર ભગવાન છે, કન્યા વૃત્તિઓ છે, જાનિયા શીલ, સંતોષ, દયા, ક્ષમા, ભક્તિ વગેરે છે, રૂપક છે. જાનિયાને જાનડીઓ કોણ છે ખબર છે? બધા સદગુણો, સંતોષ જાનીઓ તો દયા જાનડી, ક્ષમા જાનડી, ભક્તિ જાનડી છે, ધર્મ જાનીઓ છે. સમજા? ધર્મ સર્ગના એટલે કે ધર્મ કુળના જેટલા સદગુણો છે બધા આમાં જાનીયા છે. વૃત્તિરૂપી વનિતાએ પ્રેમ અને નિયમરૂપી ઝાંઝર પહેર્યા છે, હૈયામાં હરિરૂપી ઉતરી પહેરી છે અને શમદમાદિક રૂપ માળાઓ ધારણ કરી છે. આ કન્યાએ નિર્મળતા રૂપી નથણી પહેરી છે, નિશંકતા રૂપ મોડ માથે નાખ્યો છે અને અખંડ વર રૂપી ચૂડો પહેર્યો અને વૈરાગ્ય રૂપી ચૂંદડી ઓઢી છે. આમાં વૈરાગ્યના વખાણ સ્વામી બહુ કરે છે લગ્નમાં, એમનું અંગ તો પાછું આવે જ ને. ચૂંદડીને સ્વામી વૈરાગ કે છે, મને તો ઘડીક તો કઈ સમજાણું જ નહીં શું કહેવા માંગે છે. પછી મેં ઠાકોરજીમાં જ છોડ્યું કે ઠાકોરજીએ લખેલો આ ગ્રંથ છે ને એ ઠાકોરજી જ સમજશે ને ઠાકોરજી જ સમજાવશે, વચમાં આપણે પડવું નહીં. વૈરાગરૂપી ચૂંદડી ઓઢી છે આ વૃત્તિરૂપી વનિતાએ. લગ્નમાં ચાર ચોરીના સ્તંભ, કામ ક્રોધ લોભાદિ રૂપ જવતલ બાળ્યા છે અને પ્રેમ નિયમ અને ભાવ રૂપી ચાર સખીઓ છે જે અહંતા મમતા રૂપી દોરડા છોડવાની પ્રાર્થના કરે છે. આ બધા દોરડા છે ને જીવ નહીં. આવી રીતે આ અનુપમ ગ્રંથ છે આપની આગળ આજે પ્રસ્તુત કરું છું. બધા રાજી થાજો, હું માત્ર બ્રાહ્મણ નથી, હું પણ એક પુરુષોત્તમ નારાયણની પરણવા તૈયાર થયેલી કન્યા છું. એટલે પુરુષોત્તમને આપણે પરણવાનું છે. અને હકીકત તમને કહું, આ ગ્રંથમાં કોઈ બ્રાહ્મણ નથી, આ ગ્રંથમાં કોઈ કોઈને પરણાવતું નથી. અહીં તો કેવળ કન્યા જ પુરુષોત્તમને પરણે છે અને કેવળ પુરુષોત્તમ જ દયા રાખીને કન્યાને પરણે છે. એમણે લખ્યું છે જેવું, આમાં કોઈ કન્યાની માં નથી આવતી, કોઈ એનો બાપ નથી આવતો, કોઈ સ્થળ નથી આવતું, કોઈ કાળ નથી આવતો. લખ્યું જ કેવી રીતનું એ સમજવા જેવું છે. અને એટલે મહેસૂસ થઈ જાય છે કે આના લેખક નિષ્કોળાનંદ નહીં, સ્વયં વરરાજા પોતે પુરુષોત્તમ નારાયણ જ આ લગ્ન લખે છે. કરીએ શરૂ. પહેલું જ પદ વૃત્તિ વિવાહ ઉપોદઘાત છે, આખી સમજ આપે છે કે આ શું છે. મંગલાચરણ સાથે
લાગુ પાયે પર બ્રહ્મને સોયે સદ ગુરુષ શ્યામ સંત વેશે શ્રી હરિ એક રૂપ નેત્રયના
લાગુ પાયે
પાયે પર બ્રહ્મને સ્વય સદ ગુરુ શ્યામ સંત વેશે શ્રી હરિ એક રૂપ નેત્રયના
લાગુ પાયે
અખંડ સુખ ને પામવા ગાઉ ગુણ હરિના હમે
જઈએ શરણાઈ લ્યો લગ્ન કરી. વાહ વાહ વાહ, વગાડો જો મજા આવી જાય. વાહ વાહ. લાગુ પાયે પર બ્રહ્મને સ્વય સદ ગુરુ શ્યામ સંત વેશે શ્રી હરિ એક રૂપ નેત્રયના
લાગુ પાયે પર બ્રહ્મને સ્વય સદ ગુરુ શ્યામ સુખ ને પામવા ગાઉ ગુણ હરિ નહમે
વિવાતે નામે વધામણુ માહી વર કન્યાની વા કૃતિ તે નામ વનિતા વર શ્રી હરિ સાક્ષા
વિવાતે નામે વધામણુ વર કન્યા નામિતા વર શ્રી હરિ સાક્ષા
સંતોષ ભગત નું વસુ રાખજો.
હરે વર્યાની ઈચ્છા કરી સ્વાતુ શ્રી ફલ બ્રહુદ્ર વૈરાગ મોઢી છે અવલ ઘાટડી મારા સ્વામી તણો જે સુહાગ
વરે વરાની
ગણ થઈ છે સુંદરી પામી અખંડ વાત આવો સખી સર્વે મળી ગાયે ગોવિંદજી ના ગુણ
સ્વાગણ થઈ છે સુંદરી પામી અખંડ વાત આવો સખી સર્વે મળી ગાયે
અન્ય જન્મ માહરો થયું સગપણ શ્યામને સાત ઈચ્છા તેવર મુજને વળ્યા નિષ્કુળાનંદનો નાથ
ધન્ય ધન્ય જન્મ માહરો થયું સગપણ શ્યામને સાત ઈચ્છા તેવર મુજને મળો
ઈચ્છા તેવર મુજને મળ્યો નિષ્કુળાનંદનો ના
ધન્ય ધન્ય જન્મ માહેર થયું સપણ શ્યામને
સારે હરે
ઈચ્છા તેવર મુજને મળ્યો
સંત વેશે શ્રી હરિ એક રૂપ નેત્રયના
લાગુ પાયે પર બ્રાહ્મણે સ્વય સદા ગુરુ શ્યામ સંત વેશે શ્રી હરિ એક રૂપ નેત્રયના
એક રૂપ નેત્રયના વાલા ભક્તો, ભગવાન શ્રીહરિને સૌ પ્રથમ વંદના કરે છે મંગલાચરણ. લાગુ પાયે પરબ્રહ્મને, હું પરબ્રહ્મ પરમાત્માને પગે લાગુ છું. જે ભગવાન આજે સદગુરુ રૂપે થયા છે, સંત વેશે આવ્યા છે, એ શ્રીહરિ છે. એક રૂપ ત્રણ નામ, લાગુ પાયે પરબ્રહ્મને, સોય સદગુરુ, એ જ શ્યામ અને એ જ શ્રીહરિ. ત્રણ નામ છે લેકિન વહી પરબ્રહ્મ એક હૈ અને એ પ્રભુ પોતાના ધામથી જાન લઈને આ લોકમાં જીવનો હથેવાળો કરવા આવ્યા છે. ભૂમાનંદ સ્વામી કહે છે ને, હથેવાળો હરિસંગાથે મેં કીધો રે, ભૂમાનંદ કે જન્મ સુફલ કરી લીધો રે, સર્વે સખી જીવન જોવા ચાલો.
સંત વેશે શ્રીહરિ એક રૂપ ને ત્રય નામ, આટલું જાણે મંગલાચરણ કર્યું. અને હવે કે છે, મંગળ ઈચ્છે જો મનમાં તો સોંપે શરણે શીશ. હવે આ પૃથ્વી ઉપરના તમામ જીવાત્માઓ તમારું જો મંગળ ઈચ્છતા હો તો શરણે શીશ સોંપો, પરમાત્માને વરો, અખંડ સુખને પામવા ગાવું ગુણ હરિને હમેશ. એ અખંડ વરને પામવા હારું હું તો અખંડ હરિના ગુણ ગાઉં છું. આટલું કહી અને પછી ગ્રંથનો પરિચય આપે છે. વિવાતે નામે વધામણું માહી વર કન્યાની વાત, વૃત્તિ તે નામ વનિતા વર શ્રીહરિ સાક્ષાત. આ વૃત્તિ વિવાહ ગ્રંથ છે. વિવાતે નામે વધામણું, વિવાહ ભગવાનની સાથે જીવના થાય છે એને વધામણું કહેવાય. વિવાહ એ જોડાણ છે અને વિવાહ વખતે જે મંગળ ગીતો ગવાય ને એને વધામણું કહે. સ્વામી કહે 20 પદોમાં હું વિવાહનું વધામણું ગાઉં છું, કહેતા વિવાહના મંગળ ગીતો ગાઉં છું. એની અંદર આ મારા 20 ગીતો છે મંગળ વધામણાના ગીતો, એની અંદર વર કન્યાની વાત છે. એમાં વર સ્વયં ભગવાન છે અને કન્યા સ્વયં આત્મા, આત્માની વૃત્તિઓ છે. હવે સ્ટાર્ટ કર્યું. કન્યાએ વરવાની ઈચ્છા નથી કરી, વરવાની ઈચ્છા વરે કરી છે. એ પણ એક રહસ્યમય વાત છે. કેમ જે આ અજ્ઞાન તમ ઘોર ઊંઘમાં ઊંઘનારા આપણ પુરુષો તમને જાણતા નથી તો એને વરવાના વિચારો ક્યાંથી આવે? એ તો કેવળ એની દયા છે કે એણે અહીં આવીને એની ઓળખાણ આપી કે હું આવો સમર્થ છું, રૂપાળો છું, સુરવીર છું, સુખી છું, સુખ દઈ શકું એવો છું, બધી રીતે તમારે માટે લાયક વર હું છું અને તમે મને વરો. હા, મેંથી શ્રીફળ આવે છે. ભાગ્યશાળી કન્યાઓ, આ હા હા હા, અનંત બ્રહ્માંડનો સ્વામી ખામેથી શ્રીફળ આપે છે. એવું જ તો
જબરી વાતો છો, જબરી વાતો ભાઈ ભાઈ. વરે વર્યાની ઈચ્છા કરે હો, સોંપ્યું શ્રીફળ બૃહત વૈરાગ્ય, વરે વરાની ઈચ્છા કરી એણે પોતે અને સોંપ્યું ઓલીને શ્રીફળ બૃહદ વૈરાગ્ય.
શ્રીફળ એટલે ચુંદડી. શ્રીફળ ને ચુંદડી આપે ને, બહુ મને લગ્નની ખબર નથી કે બાયું અમે બાળક વારા રે એમાં કાંઈ સમજીએ નહીં. અને અમારી તો કઠણાઈ જ એ છે કે જેમાં કાંઈ સમજીએ નહીં એના ઉપર અમારે કથા કરવાની. અને તમે સમજેલા બધા સાંભળો એટલે ભૂલ પડે તારે દાંત કાઢો. કાંઈ વાંધો નહીં. શ્રીફળ સોંપ્યું છે, શ્રીફળ ને ચુંદડી હોપે એવું મને કઈ ખબર છે.
ઓઢી છે અવલ ઘાટડી મારા સ્વામી તણો જે સુહા.
ભગવાન શ્રીહરિએ કન્યા ઉપર દયા કરી, વૈરાગ્ય રૂપી શ્રીફળ ચુંદડી એને મોકલાવી છે. કારણ કે પુરુષોત્તમ નારાયણને જે કન્યાએ વરવું હોય એને સૌ પ્રથમ વૈરાગ જોઈ. કારણ કે વૈરાગ છૂટાછેડાનું કામ કરે છે. આપણે આમ તો અભડાઈ ગયેલા છીએ, કાંઈ આપણે બાળ બ્રહ્મચારી ને કાનકુંવારા છીએ નહીં. જન્મો જન્મ જ્યાં આવતા લીધા ત્યાં અનેક સ્ત્રીઓને અનેક પુરુષોને આપણે પોતાના કરીને રાખ્યા અને વિષય ભોગવી ભોગવીને હડીને ભ્રષ્ટ થઈ ગયેલા છીએ. કોણ જાણે ભગવાનની કેમી દયા આવી ત્યાં આવ્યા. આપણામાં કઈ એવી લાયકાત હતી નહીં, તોય એને દયા કરીને વળી સામેથી શિપલ સુંદરી મોકલ્યા. આનું નામ કહેવાય કોટી કૃપાનું રૂપ. આ ઓછી કૃપા ન કહેવાય. આપણે તો એની કૃપા નહીં ક્યાં સમજીએ છીએ. અને આ જગતમાં થાય છે એવો, ઘણા માણસ આપણી ઉપર દયા કરે કૃપા કરે ને ત્યારે આપણે એની નબળાઈ સમજીએ છીએ. એ કઈ અમથો નથી નમતો, અમથો નથી આવતો, હે એને કઈક હશે આમ તેમ. બોલો, યુગોથી આ થાપ ખવાતી આવી છે. પુરુષોત્તમ નારાયણને કોઈ નબળાઈ નથી, એને કોઈ સ્વાર્થ નથી, એને કોઈ આપણી જરૂર નથી. દિન જાણીને દયા કરીને આવ્યા છે. અહો, એની દયા ઉપર વારી વારી જાઓ કરોડ વાર તોય ઓછું. ભગવાન શ્રી હરિએ સૌ પ્રથમ વૈરાગ આપ્યો આપણને. વૈરાગ કેમ જે છૂટા થાવ, વૈરાગ રૂપી કાતરથી તમે બધા જ આસક્તિના દોરડા કાપી નાખો, એટલે મને વરવાને માટે તમે લાયક થઈ જશો. બસ એવી વૈરાગ રૂપી ચૂંદડી ઓઢાડી કન્યાને અવલ ઘાટડી. અવલ એટલે શ્રેષ્ઠ, અતિ સારી, ઊંચા માઇલી આ ઘાટડી છે. સવાલ તમને થશે ઘાટડી એટલે શું, તો ઘાટડીનો અર્થ કર્યો છે કોશમાં કે ઘાટડી એટલે રાતા રંગનું બાંધણીનું ભાતનું, સ્ત્રીઓએ ઓઢવાનું રેશમી લુગડું, કન્યાના મોઢા ઉપર વર પક્ષ તરફથી મંગળ વસ્ત્ર તરીકે તે ઓઢાડવામાં આવે છે. હું તો આ બધાને પૂછતો હતો કે શું હોય, તો કે અમને કઈ ખબર છે, એટલે વિદ્વાનો આમાં મને બહુ કામ ન લાગ્યા, સમજાણો આવું થયું. પણ મારા ખ્યાલ મુજબ એ લાલ રંગની ચૂંદડી હોય અને મોડિયામાંથી ઓઢે અને એની જ્યારે વરરાજાની ઉપરણીને છેડા છેડા બાંધે, આવું હોય ને? ભટ્ટ તો ભૂલી ગયા લાગે, કાંઈ હાક ના કાંઈ કહેતા નહીં, એ બધા ધંધા ભૂલી ગયા. હા, અમારામાં અમુક અમુક એ બધું કરીને આવેલા, પણ હવે યાદ કોઈ દી રાખેલું નહીં ને, તે વિસરાઈ ગયું છે. એને કહે છે ઘાટડી. પાનેતર ભૂલ ન થતી હોય તો બરાબર, હે અમે પીળા પાનેતર ધરિયા, બરાબર. ઓઢી છે અવલ ઘાટડી મારા સ્વામી તણો જે સુહાગ. સુહાગનો અર્થ થાય છે સૌભાગ્ય. મારા સ્વામી તરફથી મોકલેલું આ મારું સૌભાગ્ય છે. પુરુષોત્તમ નારાયણે મોકલ્યું વૈરાગ્ય રૂપી સૌભાગ્ય, સૌ પ્રથમ મને આપ્યું છે. વાહ વાહ. સ્વાગણ થઈ છે સુંદરી, જેને સુહાગ મળે એ સ્વાગણ કહેવાય, સુહાગણ. પુરુષોત્તમ નારાયણ તરફથી સૌ પ્રથમ વૈરાગ્ય રૂપી મોટો સુહાગ મળ્યો, સૌભાગ્ય મળ્યો, એટલે સુહાગણ થઈ ગઈ. અને પામી અખંડ એવાતણ. એવાતણ નો અર્થ પણ સૌભાગ્ય થાય છે, સૌભાગ્યના અખંડ ચિહ્નો, એને ચિહ્નો પણ કહેવાય છે. સ્વાગણ થઈ છે સુંદરી, એ પામી અખંડ એવાતણ. હવે આવો સખી સર્વે મળી ગાયે ગોવિંદજી ના ગુણ. વાહ ભાઈ વાહ. હવે એની સાહેલીઓને કહે છે કે મને તો સામેથી ચૂંદડીને મોડિયો આવ્યો છે, બધું ભેગ્યું થયું, હાલો હવે ગોવિંદજીના ગુણ ગાઈએ, હું તો અખંડ સૌભાગ્યવતી થઈ ગઈ. બીજું ના તો મરશે નહીં તો રાંડશે, પણ હું રાંડવા નથી. કેમ જે મારો વર તો અમર, અમે અમર વરને વરિયા રે, અમર વર મળ્યા અમને. એટલે કે છે ધન્ય ધન્ય જન્મ માહેરો, કે થયું સગપણ શ્યામને સાથ, ઈચ્છા તે વર મુજને મળ્યો, પલ્યો નિષ્કુળાનંદ નો ઈચ્છાવર. જેવી મને ઈચ્છા હતી
એવો મારી મરજી મુજબનો મળી ગયો કે હું ફાવી ગયો. હું એને વરવાને લાયક નહોતી, પણ એને સામેથી મને વૈરાગ્ય રૂપી ચૂંદડી ઓઢાડીને લાયકાત કરી. કેવો એ વૈરાગ્ય? તો કે જેને વૈરાગ પ્રાપ્ત થાય એને ભગવાન સિવાય પછી રહેવાય નહીં. અને આ બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી કે એમાં એનું મન લોભાય. રહી ન શકે એવી જે રૂડી વસ્તુ એ વૈરાગ્યવાન એ જી ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહીં. મહાસુખ મૂકી મહારાજનું બીજે સુખે મન વાળે નહીં. પછી બીજામાં એનું મન ન જાય. મહાસુખ મેલી ક્યાંથી મન બીજે જાય? સર્વે લોકની સંપત્તિ પાપ રૂપ જાણી પેખે નહીં. મૂર્તિ મૂકી મહારાજની બીજું દુઃખ જાણીને દેખે નહીં. નથી જોવું. વૈરાગ્ય વિના તો વાત ના બને, ના બને. શુદ્ધ સાચું ન લેવાય સુખ. નિષ્કુળાનંદ નિર્વેદ વિના આદિ અંતે ને મધ્યે દુઃખ. આ વૈરાગ પ્રભુએ પોતે આપ્યો. હા મેં ત્યાં ભાગશાળી ને આપણે બધાય એને જ હાથ જાયલો છો. એને શ્રીફળ મોકલ્યું, આ ચૂંદડી એને મોકલ્યું, એને ઓઢાડી ભાવી ગયા. અમે બધા ફાવી ગયા. પુરુષોત્તમની પટરાણી થઈ ગયા અને તમે બધા થઈ ગયા છો. આપણા જેવો નસીબદાર કોઈ નથી બ્રહ્માંડમાં. ફાવી ગયા. હવે ચૂંદડીનો મહિમા બીજા પદમાં સ્વામી વર્ણવે છે.
ઈચ્છા અલબેલો વર મરિયા રે. ઈચ્છા અલબેલો વર મરિયા રે. ઈચ્છા અલબેલો વર મરિયા રે. ઈચ્છા ભય તો ભવ સાગર તો સુખ દેવે શોભાડી રે
ભક્તો, ભગવાન પોતે આજ દયા કરીને મળ્યા. ઈચ્છા અલબેલો વર મળ્યા, જેવા ઈચ્છા હતા, જેવા મન માન્યતા, મનનો મોરલીઓ, હૈયાનો હાર, હૃદયનો કટકો આજ પ્રભુ અમને મળ્યા. તો કે છે હવે ભવનો ભય અમારે માથેથી ગયો, જન્મ મરણ અમારા પૂરા થયા, કોટી કોટી યુગોથી રખડતા હતા, કેવા જન્મ લીધા, કેવા જન્મ મરણ લખચોરાશીના દુઃખ ભોગ્યા, જ્યાં ગયા ત્યાં આધિ વ્યાધિ ઉપાધિમાં દુઃખી દુઃખી થયા. આજ અમારા ઉપર પ્રભુએ કૃપા કરી, અમને વૈરાગ આપ્યો. અતિ એક અમૂલ્ય ઘાટડી, તે તો અમને અલબેલે જો ઓઢાડી, ચુંદડી ઓઢાડી, શિફળ આપ્યું, વૈરાગ આપ્યું. કેવી એ ચુંદડી, કેવો એ વૈરાગ, તો કે છે એ ઘાટડી ઘણી મૂલી કહેવાય, ઘણી મૂલી એનું મૂલ્ય બહુ છે, પણ એનો અર્થ એ નથી કે બહુ સમર્થન બહુ રૂપિયાવાળા હોય એ એને ઓઢી શકે. તે તો અબળા વિનાનો ઓઢાય, કેમ જે એ રૂપિયે નથી ખરીદાતી. એ ચુંદડી સુરવીરતાથી નથી જીતાતી, રૂપિયે નથી લેવાતી, એ બુદ્ધિને કળવળે નથી હાથમાં આવતી. ત્યાં તો અબળા થવું પડે છે, હાથ જોડવા પડે છે, પગમાં પડવું પડે છે, ભીખ માગવી પડે છે. માટે એ ચુંદડી વૈરાગીની અબળા વિના ના ઓઢાય, શરણાગત વિના નથી મળતું, જોર કરે નહીં ફવાય. જેમ ભગવાન પુરુષાર્થથી નથી પ્રાપ્ત થતા, એમ આ ચુંદડી છે ને પુરુષાર્થથી નથી મળતી, કૃપાથી મળે છે. પરમાત્મા જેવી આ ચુંદડીની કિંમત છે. એટલે કહે છે કે એ તો અબળા વિના ના ઓઢાય બાપ, પુરુષોત્તમે દયા કરી. એટલે કે આ વૈરાગ્યરૂપી ચુંદડી જેને ઓઢીને પુરુષોત્તમને વરવું હોય એને અબળા થવું જોઈએ, તો ભગવાનને વરાય છે. ઘાટડી તો સુખદેવે શોભાડી, આહા, એ ચુંદડી જેદી પુરુષોત્તમે એને ઓઢાડી અને સુખદેવે જીવનભર શોભાડી. સુખદેવજીને પ્રભુએ વૈરાગ આપ્યો હતો. ઓઢીને ઋષભદેવે દેખાડી, ઋષભદેવે ઓઢી દેખાડી કે આમ હોય એમ, આખી પરમહંસની રીત કઈ દેખાડી ઋષભદેવજીને એ મળી હતી. ઘાટડી તો ઓઢી છે પ્રહલાદે, પ્રહલાદે ઓઢી હતી પ્રેમથી. ઓકે, હવ લોકોએ જાણ્યું. ઓઢી બીજે અનેક જને આદે, બાકી કંઈ કે ઓઢી છે. હે, નરસિંહ મહેતાએ ઓઢી, મીરાબાઈએ ઓઢી, દાદા ખાચરે ઓઢી, પર્વતભાઈએ ઓઢી, કંઈક ભક્તોએ ઓઢી છે. ઘાટડી તો ઓઢી છે ગોપી ચંદે રે, ઘાટડી તો ઓઢી છે શાહ બાજંદે રે. બાજંદ નામનો બાદશાહ ભગત થઈ ગયો તો વૈરાગ્ય આવ્યો અને ભાગી ગયો. કથા બહુ પ્રસિદ્ધ છે, અહીં નહીં કહેતો. ઘાટડી તો ભરથરીને ઘણી ભાવી રે, ઘાટડી તો કદરજે શોભાવી રે, કંઈક તો વણ ઓઢે ફરે ફૂલ્યા. બોલો લ્યો, ખામુકો વૈરાગ નહીં તોય વળી પાછા ફૂલાતા ફરે છે, જાણે ચપટીમ કલ્યાણ લઈને ફરતા હોય એવું. જગતમાં આશક્તિનો પાર નહીં, અભિમાનનો પાર નહીં, પરમાત્માના દાસ થયા નથી અને ફૂલ્યા ફરેશ, સાચું ભક્તપણું ને સમર્પણ આવ્યું નથી. નિષ્કળાન સ્વામી કે એ તો ભૂલ્યા, થાપ ખાઈ ગયા બિચારા, એમાં કાંઈ લેવાનું નહીં કે છે. આવી અદભુત સ્વામીએ વાત કરી છે. બે પદ આજે આપણે કર્યા, ત્રીજા પદમાં કાલે પ્રવેશ કરીશું. એમાંય સુંદર મજાના ચુંદડીના વખાણ આવે છે, અદભુત. તમારા ભક્તો, આયા હરિનામ સ્મરણ સાથે આજની કથાને વિરામ.
સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ, સ્વામી નારાયણ નારાયણ નારાયણ.
સ્વામી નારાયણ.
નારાયણ નારાયણ નારાયણ
સહજાનંદ સ્વામી મહારાજ.